તારીખ 13-2-1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 431, 432 અને 433 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 142
કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત આત્મા પોતાના સ્વરૂપને વિશે કેવળ જાગ્રત હોય ત્યારે તેને કેવળ જ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે એવો શ્રી તીર્થંકરનો આશય છે. શુદ્ધ ઉપયોગ, પરિપૂર્ણ શુદ્ધ ઉપયોગ એ કેવળ જ્ઞાનની દશા છે અને આત્મ સ્વરૂપમાં સંપૂર્ણ સ્થિરતાની અવસ્થા છે, સંપૂર્ણ જાગૃતિની અવસ્થા છે. કિંચિત માત્ર પણ ત્યાં રાગાદી વિભાવ ચારિત્ર ગુણમાં ક્ષય થઈ ગયો છે સર્વથા, એ પ્રકારે કેવળ જ્ઞાન વર્તે છે. સમ્યક દર્શન સ્વરૂપ કહે છે કે આત્મા જે પદાર્થને તીર્થંકરે કયો છે તે જ પદાર્થને તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યક છે. શું કહે છે? આત્મા જે પદાર્થને તીર્થંકરે કયો છે, મૂળ સ્વરૂપ અનંત ગુણ સંપન્ન અથવા અનંત ગુણનું એક રૂપ, પરમ આત્માનું પરમ પારિણામિક ભાવ સ્વરૂપ, એ પદાર્થને શ્રી તીર્થંકરે આત્મા કહ્યો છે. ખરેખર આત્મા, 38 ગાથામાં શું કહ્યું એને, કે ખરેખર આત્મા છે. જગતમાં જે સંસાર અવસ્થામાં આત્મા દેખાય છે વ્યવહાર આત્મા કહ્યો, એની વ્યવહારિક સંસારિક દશા છે. મૂળ સ્વરૂપ જે આત્માનું પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છે, કેવળ શુદ્ધ સ્વરૂપ, એને શ્રી તીર્થંકરે આત્મા નામનો પદાર્થ કયો છે. તે જ પદાર્થની એટલે એવા પોતાના સ્વરૂપની, તે જ સ્વરૂપે એટલે પોતા સ્વરૂપે પ્રતીતિ થાય, અંતરમાં નિર્વિકલ્પ પ્રતીતિ થાય, નિર્વિકલ્પ સ્વરૂપની નિર્વિકલ્પ ભાવે પ્રતીતિ થાય અને પોતે પોતે આવો સાક્ષાત છે એમ ભાસે, આત્મા સાક્ષાત એટલે પ્રત્યક્ષ સ્વરૂપે એમ ભાસે, અનંત પ્રત્યક્ષતા એની ભાસે, ત્યારે તેને પરમાર્થ સમ્યક્ત્વ છે એમ કેવું, નિશ્ચય સમ્યક્ત્વ છે, પરમાર્થ સમ્યક્ત્વ છે એમ કેવું, એમ ગણવું, એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. અત્યારે સંપ્રદાયમાં સમ્યક દર્શનની આ વ્યાખ્યાનો ખ્યાલ નથી. પૂછો કે સમ્યક દર્શનની વ્યાખ્યા શું, તો આ વ્યાખ્યા કોઈ નહીં કરે જે શ્રીમદજીએ કરી છે. ગુરુદેવ પણ આ પરમાર્થ સમ્યકની આ વ્યાખ્યા કરતા, નિશ્ચય સમ્યક દર્શન કોને કહેવાય, કે પોતાનું પરિપૂર્ણ શુદ્ધ સિદ્ધ પદ છે એવા નિજ સ્વરૂપની શ્રદ્ધા થતા સાક્ષાત થાય, અતિન્દ્રિય પ્રત્યક્ષ થાય એ સ્વરૂપ સ્વાનુભવમાં, ત્યારે અનુભવમાં આવેલું તત્વ તેવો જ હું છું એવી જે નિર્વિકલ્પ પ્રતીતિ થાય, ત્યારે એને નિશ્ચય સમ્યક દર્શન છે, વાસ્તવિક સમ્યક દર્શન છે, અથવા એ શુદ્ધ શ્રદ્ધાન છે આત્માનો. આત્મા આત્મા સાક્ષાત ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યક છે, જ્ઞાન પ્રધાન સમ્યક દર્શન વિવિક્ષા છે, જ્ઞાન ને ભાસવું છે એ જ્ઞાન માં થાય છે, પ્રત્યક્ષપણું પરોક્ષપણું એ પણ જ્ઞાન માં આવે છે, શ્રદ્ધામાં પ્રત્યક્ષ પરોક્ષપણાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એવો શ્રી તીર્થંકર નો સમ્યક્ત્વ ને વિશે અભિપ્રાય છે, કેવળ જ્ઞાન ને વિશે અભિપ્રાય છે, આ સમ્યક દર્શન ને વિશે અભિપ્રાય છે. એવું સ્વરૂપ જેને ભાસ્યું છે, હવે સત્પુરુષ ની વાત કરે છે, એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષ ને વિશે, એવા સત્પુરુષ ને વિશે, એવા જ્ઞાની ધર્માત્મા ને વિશે નિષ્કામ શ્રદ્ધા છે જેને, એવું મુમુક્ષુનું સ્વરૂપ કહ્યું. એવા સત્પુરુષ ને વિશે જેને નિષ્કામ શ્રદ્ધા છે, એટલે પોતાની શ્રદ્ધાનું કોઈ ફળ આત્મહિત સિવાય જેને નથી, ઈચ્છામાં વાંછામાં હું આને માનીશ તો એને માનનાર તરીકે મારું સ્થાન સારું રહેશે, એ પણ જેને નથી, જગતના પદાર્થ જોઈએ છે એ પ્રશ્ન નથી, પણ હું આમને માનીશ તો મારે મારા વિશેની માન્યતા પણ કઈક સારી કુટીમાં ગણાશે, એ પણ જેને નથી. નિષ્કામ શ્રદ્ધા લીધી છે, આત્મહિત માટે જેને શ્રદ્ધા છે કે આ જ સત્પુરુષ છે, તે પુરુષને એટલે એવા આત્માને મુમુક્ષુ જીવને બીજ રૂચિ સમ્યક્ત્વ છે, એને સમ્યક્ત્વ કહ્યું છે. સમ્યક્ત્વનું કારણ જોઈને એને સમ્યક્ત્વ કહ્યું છે, બીજ રૂચિરૂપ સમ્યક્ત્વ કહ્યું છે. તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય, એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય છે એમ જીન કહે છે, એમાં પણ જીનેન્દ્ર નો અભિપ્રાય નાખ્યો છે. એ પણ જીનની કહેલી વાત છે, જીનેન્દ્ર ની કહેલી વાત છે, એમ કે તો શ્રીમદજી કહેતા હતા ને, એમણે એમને એવો વિચાર આવ્યો હશે એમ કરીને કાઢી નાખ્યો. એમ શ્રીજીન કહે છે, જીનેન્દ્ર પણ આમ જ કહે છે. નિષ્કામમાં શું છે કે બીજી વાંછા, કામના બીજી નથી એમ લેવું છે, ખાસ કરીને નિષ્કામ નો અર્થ એવો લેવું છે. આ નિડરતા એટલે નિશંકતા હોય છે, નિશંકતા હોય છે એટલે પછી ભયનો તો બીજો પ્રશ્ન નથી. ડર શેના, શું સંબંધીનો ડર, કેવો ડર હોય, નહીતર કેવો ડર હોય. ડરનો જે પ્રશ્ન છે એમાં ભય તો અનેક પ્રકારના છે, તો કેવો ભય ન હોય, લૌકિક ભય ન હોય, એટલે લોકો મને આમ ગણશે, લોકો મને આમ ગણશે, સોનગઢ વાળા ગણશે, કાનજી સ્વામી વાળા ગણશે, ફલાણા ગણશે, એ પણ એની દરકાર હોતી નથી. લોકોની નિંદા પ્રશંસાનો ભય નથી, ભય એટલે નિંદા પ્રશંસાનો ભય નથી. નિષ્કામ ભક્તિ અવાધાએ પ્રાપ્ત થાય, એવા ગુણો જે જીવમાં હોય એટલે એવા સત્પુરુષ ની ભક્તિમાન હોય છે એને માર્ગાનું એટલે ગુણ ની ભક્તિ આવે છે, જેને ગુણ વિશે ભક્તિ છે એ સરળ પુરુષો છે, એની સરળતા જોઈને એ માર્ગે જલ્દી ચડી જશે એવું પણ એની અંદર. આમ તો બંને મુમુક્ષુ ની ભૂમિકા છે, જુદા જુદા પડખેથી વાત લીધી છે. અમારો અભિપ્રાય આ સત્પુરુષ ની વાત છે, સમ્યક્ત્વ કહ્યું ને, એવું સ્વરૂપ જેને ભાસ્યું છે સાક્ષાત પરમાર્થ સમ્યક્ત્વ જેને છે, એવા પુરુષ ની શ્રદ્ધા અને એવા પુરુષ ની ભક્તિ, એમ બે વાત લીધી છે. આમ તો બે અમીના ભાવે જ હોય છે, શ્રદ્ધા હોય ને ભક્તિ ન હોય એમ કેમ બને, અને શ્રદ્ધા વગરની ભક્તિ હોય એમ કેમ બને, નિષ્કામ હોય શકે. આમ તો બંને એક જ મુમુક્ષુ દશાના પડખા છે. પણ માર્ગાનુસાર એને જરાક દૂર રાખે છે, કેમ કે આમાં ભક્તિ છે કોઈ વખત ઓઘ સંજ્ઞા એ પણ હોય છે. તેવા પુરુષની ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય, નિષ્કામ શ્રદ્ધા લીધી છે અને ભક્તિમાં પોતાને એક દખલ નથી. નિષ્કામ ભક્તિ એટલે તો ખરી જ, ઓલી ભક્તિ સકામ ભક્તિનો તો પ્રશ્ન જ નથી. સકામ ભક્તિ વાળાને તો ક્યાંય માર્ગાનુસારી માઈ લીધા નથી, બીજ રૂચિમાં તો ન લીએ પણ માર્ગાનુસારીમાં પણ નથી લીધા. કબીર છે, અખા ભગત છે, નરસિંહ મહેતા છે, એ બધાને માર્ગાનુસારીમાં એમણે લીધા છે, અન્ય મતમાં હોવા છતાં. એ લોકો જગતના પદાર્થની વાંછા એવા સકામ ભક્તિ વાળા નહોતા, પણ ગુણ પ્રત્યે ભક્તિ વાળા હતા. જ્યાં ગુણ જોવે ત્યાં ઢળી પડે એ પ્રકાર હતો. શું એ અપેક્ષા માર્ગાનુસારીને જુદા પાડતા હોય પોતે અભિપ્રાયની અંદર વિચારની અંદર, એટલું બનવા જોગ છે. આગળ એ વાત કરી ગયા છે પોતે, એટલો વિચાર ભેદ સંભવિત છે. માર્ગને અનુસરવામાં જેની યોગ્યતા ઠીક છે એ માર્ગ ઉપર ચડવા માટે એવા સરળ પરિણામી જીવો છે કે માત્ર ગુણને જ જોવે છે, ગુણ પ્રત્યે જ આસક્ત છે, એમ એટલી મર્યાદિત વિચાર હોઈ શકે છે. અમારો અભિપ્રાય કાંઈ પણ દેહ પ્રત્યે હોય અથવા સુભાગભાઈને બીજ રૂચિમાં લઈ જઈ શકાય એમ કહેવાનો મતલબ એ છે. એમની જે રૂચિ જોઈ છે એ એવી જોઈ છે, એમણે બીજ રૂચિ સમ્યક જેવી. જિજ્ઞાસુ પણ પરમાર્થ સમ્યક વર્તે છે એના પ્રત્યે જેને નિષ્કામ શ્રદ્ધા છે, એટલે આત્મહિતના ખાસ નિમિત્ત જુએ છે અને એ રીતે બહુમાન આવે છે. પોતાના આત્મહિતનું નિમિત્ત જોઈને બહુમાન આવે છે. અમારો અભિપ્રાય કાંઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર એક આત્માર્થે જ છે, અન્ય અર્થે નથી, અન્ય અર્થે નહીં. અમારો અભિપ્રાય કાંઈ પણ દેહ પ્રત્યે હોય તો પણ તે માત્ર એક આત્માર્થે છે. દેહાર્થની કોઈ જગ્યાએ વાત ચાલતી હોય, વ્યવસાયની વાત ચાલતી હોય, સ્વાસ્થ્યની વાત ચાલતી હોય તો પણ અમારો અભિપ્રાય એની પાછળ આત્માર્થનો છે, દેહાર્થનો નથી. એ મૂળ પાયામાં એ વાત ઉપર લક્ષ્ય છે અને બીજી વાત ચાલે છે. બીજા કોઈ પણ પદાર્થે પ્રત્યે અભિપ્રાય હોય તો તે પદાર્થ અર્થે નહીં પણ આત્માર્થે છે. એટલે દેહની વાત કરીએ, વ્યવસાયની વાત કરીએ, કોઈ બીજી વાત કરીએ, ગમે તે વાત કરીએ, અમારો અભિપ્રાય તે પદાર્થ માટે નથી પણ આત્માર્થ માટે છે. એટલે સર્વ વિચારણાનું કેન્દ્ર સ્થાન એ આત્મા જ છે. આત્મહિત કેમ થાય એટલું જ છે બધી વિચારણાનું, ક્યાંય લક્ષ્ય ફરતું નથી. તે આત્માર્થ તે પદાર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિને વિશે હોય એમ અમને લાગતું નથી. એ પદાર્થની વાત કરીએ, ત્યારે એ પદાર્થને આધારે અમારો આત્માર્થ છે. એ પદાર્થ નહીં પ્રાપ્ત થાય તો આત્માર્થ નહીં થાય. બારમા અનુકૂળતા ને આજીવિકાનું સાધન નહીં હોય તો આત્માર્થ નહીં થાય. એ હશે તો આત્માર્થ થશે, એ વાત નથી. ભલે એ ચર્ચા એની ચાલતી હોય તો એની પ્રાપ્તિના અપ્રાપ્તિના આધારે આત્માર્થ અમારો હોય એવું અમને લાગતું નથી. એટલે કે કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં અમે અમારું આત્મહિત સાધી શકીએ એ વાત અમને સ્પષ્ટ પ્રતિભાસે છે. એમાં અમને કોઈ પદાર્થ નડે છે, કોઈ પદાર્થની સાનુકૂળતા કે પ્રતિકૂળતાનું કારણ થઈ પડે છે એવું કાંઈ નથી. એમ કેવું છે એ નિરાલંબી પુરુષાર્થ છે. કોઈનું વચ્ચે આલંબનને આધાર લેવાની એ પુરુષાર્થની જરૂર નથી. તે આત્માર્થ તે પદાર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિને વિશે હોય એમ અમને લાગતું નથી. આત્મા પણ એ ધ્વનિ સિવાય બીજો કોઈ ધ્વનિ કોઈ પણ પદાર્થના ગ્રહણ ત્યાગમાં સ્મરણ યોગ્ય નથી, સ્મરણ યોગ નથી. આત્મામાં જે આત્માપણું એટલે આત્મામાં જે આત્માપણું એ ધ્વનિ સિવાય એ અમારો આંતરધ્વનિ છે. પ્રત્યેક પરિણમનનો એ ધ્વનિ છે કે આત્મામાં આત્માપણું રાખીને વાત છે, એ સિવાય બીજી રીતે કોઈ વાત નથી. આત્માપણું એ ધ્વનિ સિવાય બીજો કોઈ ધ્વનિ કોઈ પણ પદાર્થના ગ્રહણ ત્યાગમાં કોઈ પદાર્થ ગ્રહણ કરીએ કોઈ પદાર્થ છોડીએ કાંઈ પણ પ્રક્રિયા બારમાં થાય એમાં આત્મામાં આત્માપણું રાખીને એ બધી પ્રક્રિયા થઈ રહી છે. પદાર્થની સાથે બીજો કોઈ સંબંધ નથી. મુખ્ય સંબંધ આ છે કે આત્મામાં આત્માપણું છે. બીજા પદાર્થના ગ્રહણ ત્યાગમાં સ્મરણ પણ નથી એ સિવાય બીજી કોઈ વાત નથી. એટલે કે ક્યારે અમારા આત્માનું વિસ્મરણ થઈને કોઈ પદાર્થનું ગ્રહણ ત્યાગ કરીએ છીએ એ પ્રશ્ન નથી. અનવકાશ આત્માપણું જાણ્યા વિના અને તે સ્થિતિ વિના અન્ય સર્વ ક્લેશ રૂપ છે, આ ચોખ્ખો અભિપ્રાય છે. પરમ શાંત સ્વરૂપ જે આત્મા એમાં આત્માપણું જાણ્યા વિના કેવી રીતે કે અનઅવકાશપણે જેમાં બીજો કોઈ અવકાશ નથી, કોઈ જગ્યા નથી, કોઈ અપેક્ષા નથી, કોઈ અવલંબન નથી, કાંઈ પ્રકાર નથી. એક સમય પણ આત્માને છોડ્યા વિના એક સમયનો અવકાશ વચ્ચે ખાલી નહીં. અનઅવકાશપણે અનઅવકાશ આત્માપણું જાણ્યા વિના અને એવી સ્થિરતા વિના આત્મામાં જ સ્વરૂપ સ્થિરતા વિના બાકીના પરિણામ બધા ક્લેશને બદનારા પરિણામ છે. પરમ શાંત સ્વરૂપ આત્મા અનંત શાંતિનો પિંડ છે. એને છોડીને પરિણામ જેટલા દૂર જાય એ બધા ભાવ ક્લેશરૂપ થવાના છે. એમાં ક્લેશ સિવાય બીજું કાંઈ નહીં ઉપજે, કેવળ ક્લેશના પરિણામ થશે. એમાં આ પ્રકારની સ્થિતિ હોય છે. એક જ અભિપ્રાય, એક જ લાઈન, એક જ માર્ગ ત્રણેય કાળના પરમાર્થ માર્ગની અંદર કોઈ માર્ગનો પ્રકારાંતર પ્રકાર કોઈ ભેદ પડે છે એવું કોઈ કાળે બનતો નથી. એક પત્રમાં કેવળ જ્ઞાન, સમ્યક દર્શન, મુમુક્ષુપણું અને આત્માર્થ જ્ઞાનીની દશા, આત્માર્થે જ્ઞાનીની દશા એ બધી ચોખવટ એક પત્રમાં કરી છે. અનવકાશ આત્મા પણ જાણ્યા વિના એમાં જોર છે જરા, એમાં આત્મા પ્રત્યેનો ભીંસ છે. નિયમ સારમાં એક સ્વરૂપ ધ્યાન સિવાય, એક આત્મ ધ્યાન સિવાય અન્ય સર્વ ઘોર સંસારનું મૂળ છે. બાકીનું બધું શું છે? ઘોર સંસારનું મૂળ છે. એક આત્મ ધ્યાન સિવાય બધું અમે ઘોર સિવાય બધો સંસાર જ જોઈએ છે. બહાર નીકળ્યો કે એ સર્યો, એટલો સર્યો આત્મા માંથી સીધું. એક ચોખ્ખી એક તરફી વાત છે, જેને કહીએ એક તરફી જ ચોખ્ખી વાત છે. આમને આમ, આમને આમ, બે વાત એક તરફી વાત છે, બાકીનો બધો ક્લેશ છે. એને આવો અભિપ્રાય કેળવાય તો મુમુક્ષુતા આવે બરાબર. અભિપ્રાયમાં એમ આવવું જોઈએ કે આ એક જ કામ કરવા જેવું છે, મનુષ્ય ભાવ આને માટે જ આવ્યો લાગે છે, એમ એને ભાસવું જોઈએ. મનુષ્ય ભાવ આ કાર્ય માટે મળ્યો હોય એમ એને ભાસવું જોઈએ. બીજા બીજા કાર્યોની મહત્તામાં મનુષ્ય ભાવ વ્યતીત થાય, એને ખટકે, એને ખૂંચે એવી પરિસ્થિતિ અંદર આવે તો મુમુક્ષુતા આવે છે. આ પણ થોડું કરીએ, થોડું આ પણ કરીએ, જેટલું થાય એટલું બે થોડું થોડું કર્યા કરીએ આપણી શક્તિ પ્રમાણે. આ પણ કર્યા વગર ચાલે એવું નથી, આ પણ થોડુંક આપણે કરવું જ જોઈએ એમ નથી. એક કરવું છે, બીજું કરવું પડે એ બીજી વાત છે. એક જ કરવું છે, બીજું તો કરવું પડે છે, કરવું નથી એમ છે. ખરેખર તો મુમુક્ષુતા સંભવે છે. અને બીજું ક્લેશ, ક્લેશરૂપ એને અશાંતરૂપ લાગે, ક્લેશ એટલે અશાંતિ લાગે, વિકલ્પમાં દુઃખ લાગે. ચારસો ને એકત્રીસ થઈ, ચારસો ને બત્રીસ અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે. અંબાલાલ નો લખેલો કાગળ પહોંચ્યો હતો. મુમુક્ષુ બધા ત્યાં ખંભાતમાં છે, અંબાલાલભાઈ નો લખેલો કાગળ પહોંચ્યો હતો. આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનઅવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગ રૂપ સંઘ છે. આ મુમુક્ષુને સીધું માર્ગદર્શન છે. એટલે શું છે, બીજા મુમુક્ષુઓ સાથે હશે કઈ, પણ લખેલો હશે અંબાલાલભાઈ ના હાથનો. એટલે આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે, અવકાશ કરવો એટલે ખાલી કરવો, આત્માને વિભાવથી છોડાવવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે, નિરંતર રહેવાને અર્થે, એક સમય પણ ખાલી ન જાય, અવકાશ એટલે ખાલી જવા, કોઈ પણ મુખ્ય ઉપાય હોય, એનો કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો. હું શાસ્ત્ર વાંચું એમ નથી કહ્યું, હું તત્વજ્ઞાનનો અભ્યાસ કરજે એમ નથી કહ્યું. એમની શૈલીમાં મુખ્ય આ વાત છે. એનો મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાની પુરુષ, જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે એની મૂર્તિ છે, મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ છે એવા જે જ્ઞાની પુરુષ, તેનો નિષ્કામ બુદ્ધિથી, નિષ્કામ બુદ્ધિથી એટલે બીજા કોઈ પણ પદાર્થની વાંછાનો અભિપ્રાય જેમાં નથી, ભક્તિ યોગ રૂપ સંઘ છે, ભક્તિ સહિતનો સંઘ છે. સંઘ છે એટલો નહીં પણ ભક્તિ સહિતનો સંઘ છે. એ સફળ થવાને અર્થે, એવો સત્સંગ સફળ થવાને અર્થે નિવૃત્તિ ક્ષેત્રમાં તેવો યોગ પ્રાપ્ત થવો એ કોઈ મોટા પુણ્યનો યોગ છે. જ્ઞાનીને પણ નિવૃત્તિ હોય, પોતાને પણ નિવૃત્તિ હોય, પોતે પાછો ઉપયોગ દોડા દોડ કરતો હોય એમ નહીં, પોતે પણ નિવૃત્ત હોય, જ્ઞાનીને પણ નિવૃત્તિ યોગ. આત્મારામ એટલે આત્મામય, આત્મા જેનો આરામ છે, આત્મામાં જે વિશ્રાંત છે સારી રીતે એવા જ્ઞાની પુરુષ એમ લીધા. વિશેષણ છે જ્ઞાની પુરુષ. એવો ભક્તિ યોગ રૂપ સંઘ સફળ થવાને અર્થે નિવૃત્તિ ક્ષેત્રમાં તેવો યોગ પ્રાપ્ત થવો એ કોઈ મોટા પુણ્યનો યોગ છે કે જ્યાં જ્ઞાનીને પણ વચ્ચે વિક્ષેપ નથી આ વાત કરતા અને એમનો સંગમાં આવનારને પણ વચ્ચે વિક્ષેપ નથી બીજી ઉપાધિનો કે ઉપાધિ ઉપર ઉપયોગ લાગે એ બહુ મોટો પુણ્યનો યોગ છે એવો બંનેનો અરસ્પર યોગ થાય ત્યારે તે ઘણો મોટો પુણ્ય યોગ છે અને તેવો પુણ્ય યોગ ઘણા પ્રકારના અંતરાય વાળો પ્રાય આ જગતને વિશે દેખાય છે એવો પુણ્ય યોગ મળવામાં ઘણો અંતરાય ઉભો થાય કાં તો જ્ઞાનીને કઈ ઉદયમાં ગડબડ થાય અને સમય ન મળે ત્યાં પોતાને સમય ન મળે ને કઈ ને કઈ આવી પડે એમ માટે અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભાળી એમ પોતે દૂર છે એટલે માટે અમે તમારી સમીપમાં છે એમ રાખીને એમ એમ સંભાળીને જેમાં આ સંસારનું ઉદાસીનપણું કયું હોય તે હાલ વાંચો ને વિચારો વૈરાગ્યના શાસ્ત્રો વાંચો વિચારો ઉદય પ્રત્યે નિરસ પરિણામ ભજે એવું લખાણ હોય એવા શાસ્ત્રો વાંચો માર્ગદર્શન શું આપ્યું છે બે વાત છે એક તો જેમાં આત્માનું સ્થાપન કર્યું હોય એવા શાસ્ત્રો વાંચો દ્રવ્યાનું યોગ ઉપદેશના શાસ્ત્રો વાંચો કે જેમાં ઉદાસ ઉદયથી ઉદાસ થવાય ઉદયથી નિરસ થવાય પેલા જગ્યા કરો દ્રવ્યાનું યોગનો વિષય પ્રતિભાસમાં આવે એની જગ્યા કરો એમ કેવું છે નહી તો વાત આવશે પરિણમન નહીં આવે વાત સમજાશે નહીં તે હાલ વાંચો વિચારો આત્મા પણ કેવળ આત્મા વર્તે એમ જે ચિંતન રાખવું તે લક્ષ્ય છે આત્મા કેવળ પોતાના સ્વરૂપમાં વર્તે અને સ્વરૂપાકાર ભાવે વર્તે સ્વભાવ ભાવે વર્તે એમ જે ચિંતન રાખવું એવી ચિંતના રાખવી એવી આશા અભિલાષા રાખવી તે લક્ષ્ય છે અને શાસ્ત્રના પરમાર્થ રૂપ છે શાસ્ત્રમાં પણ એમ જ કહેવાનો અભિપ્રાય છે એ જ શાસ્ત્રનો અભિપ્રાય છે અને એવું લક્ષ્ય રાખવું જોઈએ આત્મા આત્મા પણ એ વર્તે એ લક્ષ્ય શાસ્ત્ર વંચાવા જોઈએ શાસ્ત્ર વાંચનામાં આત્મા આત્મા પણ એ વર્તે એ લક્ષ્ય શાસ્ત્રનું વાંચન ચાલવું જોઈએ તત્વનું ચિંતન ચાલવું જોઈએ કોઈ પણ વાત ચાલવી જોઈએ હા પોતે જ્ઞાનીની સમીપ છે અને આત્મા કારણ કે સમીપ ન હોય ત્યારે જીવ દોષ કરે છે સમીપ હોય ત્યારે દોષ કરતો નથી જ્ઞાની સમીપ હોય ત્યારે મર્યાદામાં આવી જાય છે તો અમે સમીપ છે એમ સમજીને તમે પ્રવર્તો એમ કે છે ભલે ક્ષેત્રથી દૂર છીએ તો પણ ભાવમાં સમીપ રાખો તો ઘણો ફેર પડી જશે હા પ્રત્યક્ષ રાખવા ભલે ગુરુદેવ પરોક્ષ થઈ ગયા એમ કે પણ હૃદયમાં પ્રત્યક્ષ રાખવા હૃદયમાં ગુરુદેવની મૂર્તિને સ્થાપિત કરી દેવી મારા માટે તો પ્રત્યક્ષ છે પછી ગડબડ નહીં થાય બધી ગુરુદેવ ચાલ્યા ગયા પછી જે ગડબડ થઈ એ અપેક્ષા થોડી વાત હતી આત્મા પૂર્વે અનંતકાળ વ્યતીત કરે જાણ્યો નથી અનંતકાળ આ વ્યતીત થઈ ગયો એમાં પોતે પોતાના સ્વરૂપને કદી જાણ્યો નથી તે ઉપરથી એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે એક જાણવાનું કાર્ય કઈક કઠિન છે એમ લાગે છે નહીતર અનંતકાળ ગયો ધર્મને માટે આ જીવે ઘણી વાર અભિલાષા રાખી છે આશા રાખી છે આત્મજ્ઞાન થવાની પણ એને ભાવ થયા છે કે મને આત્માનું જ્ઞાન થાય તો સારું અનુભવ થાય તો સારું પણ અનંતકાળમાં એક વાર પણ આત્મજ્ઞાન થયું નથી એમ બતાવે છે કે માર્ગ કઈક એટલો સહેલો નથી, એક અપેક્ષા એટલો સહેલો નથી, અથવા પોતે એવી જગ્યાએ ઉભો છે કે જેથી વિટમણા છે, એમ વિકટ છે એટલે વિટમણા છે. અથવા તો જાણવાના તથારૂપ યોગો પરમ પરમ દુર્લભ છે. એવું જે જાણવા મળે એવો પુરુષનો યોગ થવો એ ક્વચિત જ બને છે. એટલે ઠામ ઠામ આ આત્મજ્ઞાન નો વિષય મળી જાય, ઠેકાણે ઠેકાણે મળી જાય એ સંભવિત નથી એમ કેવું છે. એટલે જીવ ઉપેક્ષા કરી જાય છે પણ એ કરવા જેવું નથી. એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે અથવા તે જાણવાના તથારૂપ યોગો પરમ દુર્લભ છે. જીવ અનંત કાળથી એમ જાણ્યા કરે છે કે હું અમુકને જાણું છું અથવા અમુકને નથી જાણતો એમ નથી. એટલે આ હું જાણું છું આ એક બહુ મોટી વિટમણા છે. જે કાંઈ વિકટતા છે એ બીજી નથી, પણ હું સમજું છું, હું જાણું છું, મને ખબર છે, હું કઈ ફલાણી વાત નથી જાણતો એવું કઈ નથી, બધું ખ્યાલમાં છે મને, નથી ખ્યાલમાં એવું નથી, બધું મને ખ્યાલમાં છે. આ તકલીફ છે, મોટામાં મોટી તકલીફ હોય તો આ પ્રકારની છે. એનો એક અનુભવ છે એ નડે છે, જેમ પુણ્યયોગ અનુકૂળતાના રસને ઉભો કરી દે છે એમ પહેલા આ વિષયથી પોતે અજાણ હોય છે, પછી પૂછતો 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 જાણકાર થઈ જાય છે. એ સંબંધીના પુસ્તકો વાંચે, એ સંબંધીની ચર્ચા વાર્તા પૂછના પ્રશ્નો પૂછે એમ કરતાં જાણકાર થઈ જાય છે. હવે જાણકાર નહોતો ને જાણકાર થયો એ પરિસ્થિતિ તો બદલાણી છે, એટલી હકીકતને કોઈ નિષેધ કરી શકાય એવું નથી. એ હકીકત એક હકીકત જ છે, પણ ત્યાં પોતે નથી જાણતો એને કઈ અપેક્ષા એ આવે કે અનુભવ નથી માટે હું જાણતો નથી. જે વાત સમજાણી છે એનો અનુભવ નથી, તો સમજણ અને અનુભવ વચ્ચેનું જે અંતર છે એ અંતર મેં કાપ્યું નથી માટે હું અજાણ છું, એ વાત ભાગ્યે જ કોઈને સમજાય છે. એ નહીં સમજાવવાથી એને એમ લાગે છે કે હું પહેલા નહોતો સમજતો હવે મને સમજાણું છે. એને સમજાણું નથી આવું મુશ્કેલ પડે છે. આનું કારણ આ છે કે પહેલા નહોતું સમજાણું, પછી સમજાણું પણ છે, એટલે સમજાણું નથી એ આવું મુશ્કેલ પડે છે. પણ જો કોઈ ખરેખર જીવ ખોજી હોય, અંતર શોધક હોય, તો એને આ નવો પ્રશ્ન ઉભો થાય છે. વાત સમજમાં આવી ઠીક છે, પણ પરિણમન અને સમજણ વચ્ચેનું અંતર ક્યાં છે? જે સમજમાં આવે એમ પરિણમન સીધું કેમ નથી? માટે કઈ કોઈ કડી ખૂટે છે વચ્ચે, કોઈ વાત વચ્ચે ખૂટે છે અને એની સમજણ નથી એ વાત નક્કી છે. એમ છતાં જે રૂપે પોતે છે તે રૂપનું નિરંતર સ્મરણ ચાલ્યું આવે છે. આત્મા તો શાસ્ત્ર અને શ્રી ગુરુથી જાણવા મળે છે કે આત્મા આનંદ ગુણનું ધામ છે, આત્મા આનંદ ગુણનું નિધાન ભરેલું છે. આત્મામાં કેવળ જ્ઞાનાદિ અનંત ગુણનું નિધાન ભરેલું છે, પણ એ જ સ્વરૂપે પોતાને વિસ્મરણ વર્તે છે એનું શું? આ તો રોકડી વાત છે. ચાલતી અવસ્થામાં એ સ્વરૂપનું વિસ્મરણ છે કે એ સ્વરૂપનું ભાન વર્તે છે, બસ આ સીધી વાત છે. એટલે એમ છતાં, એવું જાણ્યા છતાં, આત્મ સ્વરૂપને જાણ્યા છતાં, જે રૂપે પોતે છે, જે સ્વરૂપે પોતે છે, તે સ્વરૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે છે. એક પછી એક પછી ઉદય ઉદય ભાવના પરિણામમાં એકત્વપણે તન્મય થણે પણે વર્તે છે, કે જેને લઈને સ્વરૂપનું વિસ્મરણ ચાલ્યું આવે છે નિરંતર. આ વાત બહુ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે. મુમુક્ષુ જીવને આત્મા સમજવા મળ્યો હોય તો પણ આ વાત એને બહુ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે, કે આમ ફેર કેમ છે, અંતર કેમ છે. આવો આત્મા છે તો એનું ભાન કા નહીં, એનું ભાન છૂટીને કેમ ભાવ ચાલે છે, પરિણામ ચાલે છે. બસ અહીંયા ઊંડે ઉતરવું જોઈએ આ જગ્યાએ. જે મૂળ સ્વરૂપે પોતે છે એનું વિસ્મરણ વર્તે છે, એના ભાનમાં નથી વર્તતો પોતે. ભાનમાં તો એમ વર્તે છે કે હું ફલાણો ફલાણો દેહધારી છું, એમ ભાનમાં વર્તે છે. એમ છે નહીં પોતે, એનું સ્વરૂપ નથી. આના ભાનમાં ભાન બેભાનપણું છે, દેહના સભાનપણામાં સ્વરૂપનું બેભાનપણું છે, અને સ્વરૂપના સભાનપણામાં દેહનું બેભાનપણું થાય છે. બે એક સાથે બે ભાન રહે એવું નથી. કેમ કે બંને વિરુદ્ધ છે, એટલે એક સાથે બે ભાન રહે નહીં. આ ભાન રહે ને આનું ભાન રહે એમ બને. એ વાત બહુ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે, અને તેનો ઉપાય, એ ભાન બદલાઈ જાય એનો ઉપાય પણ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે. બહુ પ્રકારે એટલે ઊંડે ઉતરીને આ વિચારવાનો સ્થળ છે. આ સ્થળે જીવ ઊંડો ન ઉતરે તો વાત બધી વાત જ રહી જશે, બધી વાત વાતમાં રહી જશે, પરિણામ મનમાં ચીજ નહીં આવે. એમ કે એ વાત જરા એમને ધ્યાન ખેંચે એવી માર્મિક વાત કરી છે આ જગ્યાએ. વ્યક્તિગત પત્ર માં ઘણું તત્વ એમણે નાખ્યું છે. મુમુક્ષુ ની યોગ્યતા જોઈને એને શું કહેવા યોગ્ય છે, માર્મિક વાતો કરી છે. જે મુમુક્ષુને પોતાને લાગુ પડતી હોય એ વિચારવા, વિચારણાનું સ્થળ એને થઈ જવું જોઈએ, એ સ્થાને એની ઊંડી વિચારણા ચાલવી. શ્રી કૃષ્ણ આદિના સમ્યક્ત્વ સંબંધી પ્રશ્નનું આપનું પત્ર પહોંચ્યું છે. શ્રી કૃષ્ણ થયા વાસુદેવ, એમને સમ્યક્ત્વ સંબંધીનું પ્રશ્ન કર્યું છે, કે એમને સમ્યક દર્શન હતું. કેમ કે જૈનાગમ પ્રમાણે વર્તમાન માટે નારકીમાં છે, સમ્યક દ્રષ્ટિ તો નારકીમાં જતા નથી. શ્રેણિક રાજા અને આ બંનેનું તો મુખ્ય નામ છે, બંને તીર્થંકરના જીવ છે. ઈશ્વરના અવતાર છે કે કેમ, ઈશ્વરના અંશ છે કે કેમ, થયેલું એમ સમ્યક દર્શન થયેલું, પેલા નિદાન બંધ થાય છે. શ્રી કૃષ્ણ આદિના સમ્યક્ત સંબંધી પ્રશ્નનું આપનું પત્ર પહોંચ્યું છે, તથા તેના આગલા દિવસના પત્રના પત્તાથી આપને ખુલાસો પ્રાપ્ત થયો તે વિશેનું આપનું પત્તું પહોંચ્યું છે. બરાબર અવલોકન થઈ તે પત્તા દ્વારા શ્રી કૃષ્ણ આદિના પ્રશ્નોનો આપને સ્પષ્ટ ખુલાસો થશે. બરાબર અવલોકન થઈ તે પત્તા દ્વારા શ્રી કૃષ્ણ આદિના પ્રશ્નોનો આપને સ્પષ્ટ ખુલાસો થશે એમ સંભવ છે. એ તો શું છે, શ્રીમદજીના જે પત્રો છે એ પછી અમુક આમાં નથી છપાણા, એ સ્પષ્ટ થઈ જાય છે. કેમ કે પોતે ઉલ્લેખ કરે છે કે આ પત્રથી તમને ખુલાસો થઈ જશે, એટલે આ કાગળની પહેલાનો એ પત્ર છે તો એ પહેલાનો પત્ર આમાં છાપેલો નથી કે જેમાં શ્રી કૃષ્ણના સમ્યક સંબંધીની કોઈ ચર્ચાનો ઉલ્લેખ હોય, એ પત્ર નથી આવ્યો. એટલે એ પણ સ્પષ્ટ થાય છે કે કેટલાક પત્રો મળ્યા નથી અને તે આની અંદર પ્રસિદ્ધ થયા નથી. ઠીક છે, તુજે બનવાનું હોય તો ગમે તેમ બને છે, પણ સામાન્ય રીતે એમના શ્રી કૃષ્ણનું ચારિત્ર જોતા એમના પરિણામમાં યુદ્ધના પરિણામ અને કેટલાક માયાચારના પરિણામ પ્રસિદ્ધિ સ્પષ્ટપણે દેખાય છે. કેમ કે એમાં રાજનીતિનો ઘણો પ્રયોગ કરવો પડ્યો છે, એટલે એ પ્રકાર બને
છે.
થાય થાય તીવ્રપણે યુદ્ધના પરિણામ જે થાય છે. ચક્રવર્તીમાં 12 ચક્રવર્તી થાય છે, એમાં 10 સમ્યક દ્રષ્ટિ થયા છે, 2 મિથ્યા દ્રષ્ટિ થયા. શું છે કે લગભગ સમ્યક દ્રષ્ટિને, સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી હોય, સમ્યક દર્શન સહિત હોય તો લગભગ એને લડવું પડતું નથી. એનું જે ચક્ર છે બધા સરેન્ડર જ થાય છે, ભાગ્ય જ યુદ્ધ કરવું. પણ યુદ્ધ કરવું પડે તો એના પરિણામ મર્યાદિત થઈ જાય છે. યુદ્ધ છે, યુદ્ધ કરવાના પરિણામ અને એકત્વપણે યુદ્ધ કરવાના પરિણામ, આ તફાવત છે એની અંદર. બહુ મોટો ફરક છે. એક જોડાય છે, એક જુદા રહે છે, બે વચ્ચે મોટો ફરક છે. એકને પોતાનું યુદ્ધ છે, એકને પારકાનું યુદ્ધ છે. બીજા વતી યુદ્ધ લડે છે, પોતા વતી નથી લડતા, પોતાનું જાણીને નથી. વકીલ કેસ લડે, વકીલના લડવાના કેસ તો વકીલ ના છે અને અસીલ ના છે, પણ અસીલ ના પરિણામમાં મોટો ફેર છે. વકીલ ને કઈ મતલબ નથી એટલો, હારે જીતે એનો, લડે છે વકીલ છતાં. એમ રાજા લડે અને એનો હોય સૈન્ય હોય, સૈન્ય પણ લડે છતાં રાજાના પરિણામ એ રાજાના છે ને સૈન્ય ના છે એ સૈન્ય. બાળકો પોતાનો ફેર પડે તો ફેર પડે છે, બહુ મોટો ફેર પડે. વકીલ ને તો રોજ નું થયું હવે, આ નહીં બીજો હશે, બીજો નહીં ત્રીજો હશે. પોતાનું પોતાપણું આવે છે એમાં, એ મોટો ફેર તો એ છે. વિચારવા યોગ્ય વાત એ છે કે પોતાપણો ક્યાં આવે છે, મને લાગતું વળગતું નથી, બસ વાત પૂરી થઈ ગઈ, પરિણામમાં ચિકાશ નહીં આવે. આત્માપણું શબ્દ લીધો છે ને, હા લગભગ પુણ્ય પ્રકૃતિ નિદાન બંધમાં આવે છે. એટલે હોય એટલે એ કાળમાં ફળ પ્રાપ્તિ વખતે કે ક્યારે, ક્યારેની વાત છે? ચક્રવર્તી બે મિથ્યા દ્રષ્ટિ થયા છે, 10 સમ્યક દ્રષ્ટિ થયા છે, પછી આ વાસુદેવ બધા છે એ બધા મિથ્યા દ્રષ્ટિ હોય છે. હા છૂટી મોક્ષ એ તો સમગ્રપણે દ્રષ્ટિ બાધે કરવા જેવો છે કે પરિણામનું તોફાન કેટલું છે, એક જીવના પરિણામમાં કેવા કેવા તોફાન થાય છે. આ જે પુરાણ પુરુષોના જે પુરાણો છે એમ બતાવે છે કે કેવા મોટા પરિણામ, તોફાનના પરિણામના તોફાન પણ કેવા મોટા છે. ભલે બધા પામી જશે પણ વચ્ચે કેવી મોટી ગડબડો થઈ છે, એટલે પોતે એમાંથી બોધ એ લેવા જેવો છે કે શીઘ્રપણે આત્મહિત કરી લેવા જેવું, પરિણામના ભરોસે રહેવા જેવું નથી. અત્યારે આટલું તો કામ કરીએ છીએ ને, અત્યારે આટલું તો થાય છે ને, પરિણામના ભરોસે રહેવા જેવું નથી એમ કહેવું. ક્યારેક વાત મારી જશે પરિણામ કેવું મુશ્કેલ છે. એમાં મુમુક્ષુની દશા તો બે પાંચ દિવસના બાળક જેવી છે, એની તબિયત ક્યારે બગડે કઈ કહેવાય, વાર લાગે નહી. બિલકુલ જેને વિશે પરમાર્થ ધર્મની પ્રાપ્તિના કારણો પ્રાપ્ત થવા અત્યંત દુષ્કર થાય છે, જે કાળને વિશે તે કાળને શ્રી તીર્થંકર દેવે દુષ્કર્મ કહ્યો છે. દુષ્કર્મ કાળ ઉપર તો હમણાં હમણાં ઘણી વાતો આવી કે જેને વિશે પરમાર્થ ધર્મની પ્રાપ્તિના કારણો નિમિત્તો અને કારણો એવી જાતનું વાતાવરણ પ્રાપ્ત થવું અત્યંત દુષ્કર્મ થાય છે, ઘણો દુષ્કર્મ છે. નિવૃત્તિ ક્ષેત્ર પણ દૂષિત થઈ જાય છે. નિવૃત્તિ ક્ષેત્રમાં પણ લોકો આત્મહિતની પ્રવૃત્તિના બદલે બીજી બીજી પ્રવૃત્તિએ લાગી જાય છે, ત્યારે એ ક્ષેત્ર પણ દૂષિત થઈ જાય છે. અનુભવ થાય એવો વિષય છે. તે કાળને તીર્થંકરે દુષ્કર્મ કહ્યો છે અને આ કાળને વિશે તે વાત સ્પષ્ટ દેખાય છે. સ્પષ્ટ દેખાય છે એટલે સ્પષ્ટ અનુભવ ગોચર થાય છે. આ તો 100 વર્ષ પહેલા લખે છે પોતે. અત્યારે તો ઘણી ગડબડ થઈ ગઈ છે જીવોના પરિણામમાં. તે દિવસે સરળ પરિણામી જીવો હતા થોડા, તો પણ એવી ગડબડ થઈ છે. સુગમમાં સુગમ એવો કલ્યાણનો ઉપાય, સુગમમાં સુગમ એવો કલ્યાણનો ઉપાય તે જીવને પ્રાપ્ત થવો આ કાળને વિશે અત્યંત દુષ્કર છે. નહીતર કલ્યાણનો ઉપાય તો સુગમમાં સુગમ છે, કેમ કે વચ્ચે કોઈ સાધનની જરૂર નથી, કોઈ અપેક્ષાની જરૂર નથી, કોઈની મદદની જરૂર નથી. એક વિકલ્પથી પણ નિરપેક્ષ છે, પોતાના ને પોતાના એક વિકલ્પથી પણ એ નિરપેક્ષ છે, એવો સુગમ ઉપાય છે. જ્ઞાન પોતે જ જ્ઞાનમાં સ્થિર થાય, જ્ઞાન પોતે જ પોતાનું સ્વસંવેદન કરે, બસ આટલું કામ છે, એવો સુગમમાં સુગમ કલ્યાણનો ઉપાય છે. તે જીવને પ્રાપ્ત થવો આ કાળને વિશે અત્યંત દુષ્કર છે, એવા પરિણામ જીવોના ગડબડવાળા છે, ઘણો દુષ્કર દેખાય છે. એ તો ઠીક, પણ મુમુક્ષુપણું, જ્ઞાનીપણું તો જુદી વાત છે, પણ મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ અને સત્સંગ આદિ સાધનો આ કાળને વિશે પરમ દુર્લભ જાણી પૂર્વના પુરુષોએ આ કાળને હુંડાવ સર્પિણી કાળ કહ્યો છે. પૂર્વના પુરુષો એટલે પુરાણની અંદર એ વાત આગળ કેવળ જ્ઞાનથી પ્રસિદ્ધ થઈ ગઈ છે કે આ કાળ છે હુંડાવ સર્પિણી કાળ છે. ઊંધો તો છે એટલે ઉતરતો ઉતરતો તો કાળ છે, પણ વધારે ખરાબ પરિણામ વાળા જીવો વર્તશે, પ્રવર્તશે આ કાળની અંદર, એવો આ કાળ છે. કે જેમાં મુમુક્ષુપણું પણ દુર્લભ છે, મુમુક્ષુપણુંમાં સરળપણું ઘણું દુર્લભ છે, નિવૃત્તિ જીવને મળવી પણ મુશ્કેલ છે, લગભગ જીવને પ્રવૃત્તિ કરવી જ પડે એવી પરિસ્થિતિમાં મોટાભાગના જીવો હોય છે, અને સત્સંગ દુર્લભ થઈ પડ્યો છે. સંગ કરવો કોનો, યોગ્ય જીવોનો, એ પણ દુર્લભ છે. એ બધા સાધનો આ કાળની વિશે પરમ દુર્લભ જાણીને, ઘણા દુર્લભ જાણીને ભૂતકાળમાં જ પૂર્વના પુરુષોએ આ કાળને ઉડાવ સર્પિણી નામ આપ્યું છે, એ યોગ્ય છે. અને તે વાત પણ સ્પષ્ટ છે, એ વાત પણ સ્પષ્ટપણે જોવામાં આવે છે. પ્રથમના ત્રણ સાધનોનો સંયોગ તો ક્વચિત પણ પ્રાપ્ત થવો બીજા અમુક કાળમાં સુગમ હતો. એટલે મુમુક્ષુપણું આવવું એટલે મોક્ષની ઈચ્છા થવી જીવને, સરળપણું થવું મોક્ષની ઈચ્છા અને સરળપણું થવું, અને બારમાં નિવૃત્તિ મળવી, એ બીજા અમુક કાળમાં સુગમ હતો. પરંતુ સત્સંગ તો સર્વકાળમાં દુર્લભ જ દેખાય છે. જુઓ, જીવને મુમુક્ષુતા આવવી એ બન્યું છે, સત્સંગ નથી મળ્યો એમ કે છે. સરળપણું પ્રાપ્ત થયું છે, સત્સંગ પ્રાપ્ત નથી થયું. પુણ્યના યુગે નિવૃત્તિ મળી છે પણ સત્સંગ પ્રાપ્ત નથી થયો. આ એ બહુ વિચારવા જેવો વિષય એમણે, એ બહુ મોટી વાત છે. સત્સંગની પ્રાપ્તિ એ બહુ મોટી વાત છે. હા, ઉપેક્ષિત થઈ જાય છે જીવ, તો વિચિત્રતા છે જીવની, પોતાની વિચિત્રતા છે. ત્યાં સુધી પોતાનું હિત પોતે ન સમજે તો કોણ સમજાવે? સામાન્ય રીતે જીવનો ચેતના સ્વભાવી એવા આત્માનો એવો સ્વભાવ છે કે દરેક જગ્યાએ પોતાનું હિત સાચવી લે છે. લૌકિક વ્યવહારમાં, લૌકિક પ્રસંગમાં, જ્યાં જ્યાં, તો પોતાનું હિત સમજે છે અને પોતાના હિતનું રક્ષણ થાય એવી રીતે પોતે વર્તે છે. પછી બનવું હોય તે બને. હવે પરમાર્થ માર્ગમાં જો પોતાનું હિત ન સમજે તો એનો શું ઉપાય છે? એનો કોઈ ઉપાય નથી. એક સત્સંગ એવો પ્રસંગ છે કે જીવ બીજે રસ્તે ચડતો અટકે. અનંત કાળથી ઊંધે ઊંધે રસ્તે ચાલ્યો છે, એ બીજે રસ્તેથી અટકીને સન્માર્ગ ઉપર આવે એનો કોઈ મુખ્ય ઉપાય હોય તો સત્સંગ છે. આવો સત્સંગ સર્વકાળમાં દુર્લભ જ દેખાય છે, બધા કાળે દુર્લભ દેખાય છે. તો પછી આવા ઊંડાવ સર્પિણી કાળને વિશે સત્સંગ સુલભ ક્યાંથી હોય એમ કે છે. સારા કાળમાં, ચોથા કાળમાં જે સત્સંગ દુર્લભ રહ્યો છે, તો આ કાળની અંદર દુર્લભ હોય એમાં કઈ મોટી વાત છે? પ્રથમના ત્રણ સાધન કોઈ રીતે આ કાળમાં જીવ પામે તો પણ ધન્ય છે. એટલે કે એને મુમુક્ષુતા આવે, સરળપણું આવે અને નિવૃત્તિ આવે તો પણ સારી વાત છે. નિવૃત્તિ એટલે પોતાના આત્મહિતને માટે નિવૃત્તિ લે, બીજું કાંઈ ન કરે અને એક આત્મહિતની પ્રવૃત્તિ મારે, એને નિવૃત્તિ કહે છે. કાળ સંબંધી તીર્થંકર વાણી સત્ય કરવાને અર્થે આવો ઉદય અમને વર્તે છે. મારે કટાક્ષ કર્યો છે, અમને જે ઉદય વર્તે છે કે જેને લઈને મુમુક્ષુઓને સત્સંગ વધારે દુર્લભ થઈ પડ્યો છે, એ આવો કાળ, આ કાળ આવો છે, એવી જે તીર્થંકરની વાણી છે એ વાણી સાચી ઠરાવવા માટે એમ થઈ રહ્યું છે, એવી વાત કરી છે મોદે. અને તે સમાધિ રૂપે વેદવા યોગ્ય છે, એમ શું કરવા એ પ્રશ્ન કરવાની કઈ જરૂર નથી, સમાધાન છે. અમને જે આ પ્રવૃત્તિનો ઉદય વર્તે છે, વાત તો એવું છે કે એમનું પોતાનું જો સામર્થ્ય વિચારવામાં આવે, શ્રીમદ રાજચંદ્રજીનું સામર્થ્ય વિચારવામાં આવે તો એ શાસન બહુ સારી રીતે ચલાવી શકે એવા સમર્થ ધર્માત્મા હતા, બહુ સમર્થ પુરુષ થયા. હવે એમને પ્રવૃત્તિમાં રહેવું પડ્યું. ઉગતી ઉંમરથી, 22 વર્ષની ઉગતી ઉંમરથી 34 વર્ષનું નામ, થોડું આયુષ લઈને આવ્યા છે. 33 વર્ષને 5 મહિના, 34 એ પૂરા નથી કર્યા, તેત્રીસ વર્ષને પાંચ મહિના છે. એ ગાળામાં પ્રવૃત્તિ મારે એમાં રોકાણા છે, જેમાં શાસન ચલાવી શકે એવી સમર્થતા હોવા છતાં પ્રવૃત્તિ મારી ગયા છે. પોતાને એવો ઉદય વર્તે છે એનું કારણ કે આ કાળ પણ એવો છે, અને આ કાળ એવો છે એવી જે તીર્થંકર ને માણે છે એને હાચી ઠરાવે છે અમારો ઉદય તો કટાક્ષ કર્યો છે. અને તે સમાધિ રૂપે વેદવાયુ કે છે એ વાત જે છે એનું સમાધાન છે, કોઈ અસમાધાન નથી. આ કાળમાં એવું જ બને અથવા તો અમે અમારું કરીને આયેલા જશું. કોઈ સુપાત્ર જીવ ભાગ્યવાન જીવ હશે તો એને કઈ જેટલો જોગ થવો હશે ને એનું કઈ હિત થવું હશે એટલું અમારા નિમિત્તે થશે. બાકી હા, અમે તો અમારું કરીને ચાલ્યા. ભાઈ પોતે તો એને સત્પુરુષને શું ગુમાવવાનું છે? સત્પુરુષને કઈ ગુમાવવાનું, ગુમાવ્યું છે જગતે, ગુમાવ્યું છે દુનિયાએ, ગુમાવ્યું છે એ તો પોતે સાધતા સાધતા સાધીને પૂરું કરી લેશે.
વાસુદેવ સન્મંદ નમો જય રે ઓ પરમ કૃપા.